એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક અને કહેવાય ને એક એવી વિચારધારા પર વાત કરવાના છીએ જેણે 20મી સદીની કલા અને સાહિત્ય પર, અરે વિચારસરણી પર પણ ઊંડી છાપ છોડી છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ આન્દ્રે બ્રેટોનના મેનિફેસ્ટોઝ ઓફ સરિયાલિઝમની, એટલે કે અતિવાસ્તવવાદી ઘોષણાપત્રો. આ ખરેખર પુસ્તક કરતાં વધુ છે, જાણે એક આખી ચળવળનો આત્મા જ જોઈ લો.
બિલકુલ સાચું. આ પુસ્તક એટલે એમ કહી શકાય કે મનની મુક્તિનો એક પોકાર છે, કલ્પનાની શક્તિનો જય જયકાર અને આપણા અવચેતન મનમાં રહેલી અગાધ સંભાવનાઓનું અનાવરણ.
અને મજાની વાત એ છે કે આજના સમયમાં જ્યારે બધે જ તર્ક, ડેટા, વ્યવહારિકતાની વાતો થાય છે, ત્યાં બ્રેટોનના વિચારો કેટલા સુસંગત લાગે છે. જાણે કહે છે કે ભાઈ, જરા થોબો, તર્કની પેરે પાર પણ જુઓ.
તમારા સપના, તમારી અંતઃસ્ફુરણા, એને પણ સાંભળો.
અને આ વાત ખબર છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલી મહત્વની બની હશે. યુરોપે ભયાનક હિંસા જોઈ હતી, એક કહેવાતી તર્કસંગત દુનિયા નિષ્ફળ ગઈ હતી.
બરોબર. એટલે બ્રેટોન જેવા વિચારકો અતાર્કિકમાં, અચેતનમાં જવાબો શોધી રહ્યા હતા.
આજે પણ જુઓ ને, માહિતીનો કેવો ધોધમાર પ્રવાહ છે. ચારે બાજુ અભિપ્રાયો, સાચા જવાબોનો મારો.
હા, એવામાં ઊંડાણપૂર્વક વિચારવાની, સ્થાપિત માન્યતાઓને પડકારવાની અને વાસ્તવિકતાના જુદા જુદા સ્તરોને સમજવાની જરૂર વધુ છે. આ પુસ્તક આપણને એ જ દિશામાં ધક્કો મારે છે એમ કહી શકાય.
તો આ ક્રાંતિકારી વિચારો પાછળના માણસ કોણ હતા? ચાલો આન્દ્રે બ્રેટોન વિશે થોડું જાણીએ, જેમણે આખી ચળવળને મન કે જન્મ આપ્યો અને દોરી.
હા, આન્દ્રે બ્રેટોન 1996 થી 1966 એ ફ્રેન્ચ લેખક હતા, કવિ હતા, કલા સિદ્ધાંતકાર પણ હતા અને મુખ્યત્વે તો અતિવાસ્તવવાદના સ્થાપક અને મુખ્ય નેતા તરીકે ઓળખાયા.
એમનો પ્રભાવ એટલો બધો હતો કે
હા, લોકો એમને મજાકમાં અતિવાસ્તવવાદના પોપ પણ કહેતા.
રસપ્રદ. અને એમની પૃષ્ઠભૂમિ પણ ખાલી સાહિત્યિક નહોતી, ખરું ને? એમાં કંઈક અલગ હતું.
ચોક્કસ. બ્રેટોને જુઓ, તબીબી અને મનોચિકિત્સાનું શિક્ષણ લીધું હતું. આ થોડું અસામાન્ય કહેવાય એમના ક્ષેત્ર માટે. હા, અને પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ન્યુરોલોજિકલ વોર્ડમાં કામ કર્યું, શેલ શોકથી પીડાતા સૈનિકોની સારવાર કરી. આ અનુભવે એમને માનવ મનની ઊંડાઈઓ તરફ, ખાસ કરીને સિગમંડ ફ્રોઇડના મનોવિશ્લેષણ તરફ ખૂબ ખેંચ્યા.
એટલે ફ્રોઇડનો પ્રભાવ તો શરૂઆતથી જ હતો એમ? સ્વપ્ન વિશ્લેષણ અને પેલું મુક્ત જોડાણ, એટલે કે મનમાં જે આવે તે રોકટોક વિના બોલવું કે લખવું.
બરાબર. જેનાથી અવચેતન મન સુધી પહોંચી શકાય. શરૂઆતમાં તેઓ પેલી દાદા ચળવળ સાથે પણ જોડાયા હતા, યુદ્ધ પછીની નિરાશામાંથી જન્મેલી હતી એ.
હા, જે બધું સ્થાપિત હતું એનો વિરોધ કરતી હતી.
હા, પણ દાદાનો ભાર ખાલી વિધ્વંસ પર હતો, શૂન્યવાદ પર. એમાં કોઈ રચનાત્મક દિશા નહોતી. એટલે બ્રિટન એનાથી નિરાશ થયા. એમને કંઈક વધુ પદ્ધતિસરનું જોઈતું હતું, કંઈક ઊંડું. અને આ શોધમાંથી જ કહેવાય છે કે અતિવાસ્તવવાદનો જન્મ થયો.
એટલે એમ કહી શકાય કે બ્રેટોન પાસે મેડિકલ ને સાયકોલોજિકલ સમજ, કવિ જેવી સંવેદનશીલતા અને ક્રાંતિકારી જુસ્સો, આ બધાનું એક અનોખું મિશ્રણ હતું.
બિલકુલ. અને એમની કૃતિઓ જેવી કે નાદજા કે ધ મેગ્નેટિક ફિલ્ડ્સ, એ ખાલી સિદ્ધાંતો નથી, એ તો આ વિચારોનું જીવંત નિદર્શન છે.
એ માત્ર વર્ણન નહોતા કરી રહ્યા, એ તો ઘડી રહ્યા હતા એને.
સાચી વાત. હવે પુસ્તક પર આવીએ. મેનિફેસ્ટોઝ ઓફ સરિયાલિઝમ, એ સમજવું જરૂરી છે કે આ કોઈ એક સળંગ વાર્તા જેવું પુસ્તક નથી.
હા, મેં પણ એવું જ સાંભળ્યું છે. આ તો લગભગ 2 દાયકા નહીં, 1924 થી 1942 સુધીના.
હા, લગભગ 2 દાયકામાં ફેલાયેલા જુદા જુદા ઘોષણાપત્રો, નિબંધો, ચર્ચાઓ, બીજા લખાણો, એ બધાનો સંગ્રહ છે, જાણે આખી ચળવળની વિચારયાત્રાનો દસ્તાવેજ.
અને આ બધાનો મુખ્ય હેતુ શું હતો?
જુઓ, એના ઘણા હેતુ હતા. એક તો અતિવાસ્તવવાદ એટલે શું એની વ્યાખ્યા બાંધવી. બીજું, એના ફિલોસોફિકલ પારા રજૂ કરવા. ત્રીજું, એની પદ્ધતિઓ સમજાવવી, ખાસ કરીને પેલી માનસિક સ્વયંસંચાલિતતા, સાયકિક ઓટોમેટિઝમ, એટલે કે તર્ક કે નિયંત્રણ વગર મનમાંથી જે નીકળે એને પકડવું.
અને ચોથું,
ચોથું, એના ક્રાંતિકારી ઉદ્દેશો જાહેર કરવા, કલામાં, સમાજમાં, માનસિક સ્તરે બધે પરિવર્તન લાવવાના.
ઓકે, એટલે આ પુસ્તક એક રીતે ગાઈડબુક જેવું પણ થયું જેમને અતિવાસ્તવવાદી બનવું હોય એમના માટે.
હા, અને સાથે સાથે પરંપરાગત કલા અને સામાજિક બંધનો સામે એક જોરદાર અવાજ પણ. અને એ પણ દેખાડે છે કે ચળવળની અંદર પણ કેવા મતભેદો હતા, સંઘર્ષો હતા.
બરાબર, એટલે આ પુસ્તક વાંચતા જાણે આપણે એક આખી વૈચારિક ઉત્ક્રાંતિના સાક્ષી બનીએ છીએ. શરૂઆત 1924ના પહેલા મેનિફેસ્ટોથી થાય, જે એકદમ કાવ્યાત્મક, ઉત્સાહથી ભરેલો છે.
હા, એમાં મુખ્ય ભાર સ્વપ્નો અને માનસિક સ્વયંસંચાલિતતા દ્વારા મનની મુક્તિ પર છે.
પણ પછી 1929-30નો બીજો મેનિફેસ્ટો આવે છે અને એનો સૂર તો સાવ બદલાઈ જાય છે, વધુ આક્રમક, વધુ રાજકીય.
હા, ત્યાં માર્ક્સવાદ સાથે જોડાણ અને સમાજમાં આમૂલ પરિવર્તનની માંગ સ્પષ્ટ દેખાય છે. અને બ્રેટોન તો જે સાથીઓ ચળવળના સિદ્ધાંતોથી ભટકી ગયા હતા તેમની આકરી ટીકા પણ કરે છે, પેલા બહિષ્કારવાળી વાત. અને પછી છેલ્લે 1942ના લખાણો, જેમ કે ત્રીજા મેનિફેસ્ટો માટે પ્રસ્તાવના, એ બીજા વિશ્વયુદ્ધ વખતે લખાયા.
ઓ, એટલે એમાં યુદ્ધની અસર દેખાતી હશે.
ચોક્કસ, વધુ પરિપક્વ, વધુ ચિંતનાત્મક સૂર. બ્રેટોન વૈશ્વિક સંકટના સંદર્ભમાં અતિવાસ્તવવાદનું પુનઃમૂલ્યાંકન કરે છે અને નવી સામૂહિક કલ્પનાઓ, એટલે કે સમાજને જોડી રાખે તેવી નવી વાર્તાઓ, નવા આદર્શોની જરૂર પર ભાર મૂકે છે.
વાહ, તો આખા સંગ્રહમાં કયા મુખ્ય વિચારો વારંવાર સામે આવે છે, જો ટૂંકમાં કહેવું હોય
તો? ઘણા છે, પણ મુખ્ય કહીએ તો, એક, અવચેતન મનની શક્તિ અને એની સર્વોપરિતા. બીજું, તર્ક આધારિત વાસ્તવવાદની ટીકા. ત્રીજું, સ્વપ્નો, કહેવાતું પાગલપણ અને બાળપણમાં રહેલી ક્રાંતિકારી સંભાવનાઓ. ચોથું, સ્વચાલિત લેખન જેવી પદ્ધતિઓ.
ઓકે,
પાંચમું, રોજિંદા જીવનમાં અદ્ભુત એટલે કે આશ્ચર્યજનક તત્વની શોધ. અને છઠ્ઠું, વ્યક્તિગત મુક્તિ અને સામાજિક ક્રાંતિ વચ્ચેનો સંબંધ.
મૂળભૂત રીતે તો માનવ અસ્તિત્વને જ એક નવા નજરિયાથી જોવાનો પ્રયાસ છે આખો.
બિલકુલ.
ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ 1924ના પહેલા મેનિફેસ્ટોથી. એ તો પાયાનો પથ્થર કહેવાય ને, એમાં તર્કવાદની ટીકા કેવી રીતે કરી છે એમણે?
બ્રેટોન બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિએ તર્ક અને વ્યવહારવાદને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે આપણી કલ્પના શક્તિ ગૂંઘળાઈ ગઈ છે. આપણે ખાલી ઉપયોગી અને વ્યવહારુ જ વિચારીએ છીએ.
અને એનાથી જીવન કેવું થઈ ગયું છે?
સામાન્ય, નીરસ. અને આ ખાલી ફિલોસોફી નથી, પહેલા વિશ્વયુદ્ધ પછી જે નિરાશા હતી, સ્થાપિત મૂલ્યો પરથી જે વિશ્વાસ ઉઠી ગયો હતો, એનું પ્રતિબિંબ પણ છે આમાં.
બરાબર, તર્કસંગત દુનિયાએ જ તો ભયાનક હિંસા સર્જીતી.
હા, એટલે બ્રેટોને અતાર્કિકમાં, અવચેતનમાં જવાબ શોધી રહ્યા હતા. એમણે તો પરંપરાગત નવલકથાની પણ ટીકા કરી કે એ ખાલી જાણીતી વાસ્તવિકતાનું પુનરાવર્તન કરે છે, કશું નવું નથી સર્જતી.
અને એના વિકલ્પ તરીકે શું મૂકે છે? ફ્રોઇડ નહીં?
હા, ફ્રોઇડનો હવાલો આપીને અવચેતન મન અને સ્વપ્નોની સમૃદ્ધ, જીવંત અને અત્યંત મહત્વપૂર્ણ વાસ્તવિકતા પર ભાર મૂકે છે. સ્વપ્નની સર્વશક્તિ માનતા જેવો શબ્દ વાપરે છે.
વાહ,
અને ત્યાં જ તે અતિવાસ્તવવાદની પેલી પ્રખ્યાત વ્યાખ્યા આપે છે. એ થોડી લાંબી છે પણ સમજવા જેવી છે. અતિવાસ્તવવાદ સંજ્ઞા શુદ્ધ સ્થિતિમાં માનસિક સ્વચાલિતતા, જેના દ્વારા વ્યક્તિ મૌખિક રીતે, લેખિત શબ્દો દ્વારા અથવા અન્ય કોઈ રીતે વિચારની વાસ્તવિક કામગીરીને વ્યક્ત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. તર્ક દ્વારા કોઈપણ નિયંત્રણની ગેરહાજરીમાં, કોઈપણ સૌંદર્યલક્ષી અથવા નૈતિક ચિંતા વિના વિચાર દ્વારા નિર્ધારિત.
એટલે મૂળ વાત એ કે સભાન મનના નિયંત્રણોથી મુક્ત એવી અભિવ્યક્તિ.
બરાબર, અને આ શુદ્ધ સ્થિતિ મેળવવા માટે એમણે મુખ્ય પદ્ધતિ આપી સ્વચાલિત લેખન.
એ કેવી રીતે કરવું એ પણ સમજાવ્યું છે.
હા, ટૂંકમાં સમજાવે છે કે જે કે બને એટલી શાંત જગ્યાએ બેસો, મનને ખાલી કરવાનો પ્રયાસ કરો અને પછી કોઈ પૂર્વ વિચાર વગર, તર્ક, વ્યાકરણ, નૈતિકતા, સૌંદર્યની ચિંતા કર્યા વગર બસ ઝડપથી લખવાનું શરૂ કરો.
જે આવે તે લખવાનું.
હા, જે આવે તે. એમ મનાય છે કે આ પ્રવાસ સીધો અવચેતનમાંથી આવે છે. મેનિફેસ્ટોમાં આવા લખાણના ઉદાહરણો પણ છે. અને છેલ્લે બ્રેટોન અદ્ભુતની વાત કરે છે, એવું સૌંદર્ય જે તાર્કિક નહીં પણ આશ્ચર્યજનક વિચિત્ર સંયોજનોમાંથી જન્મે.
આ પહેલા મેનિફેસ્ટો સાથે જ 1924માં દ્રાવ્ય માછલી સોલ્યુબલ ફિશ નામનું લખાણ પણ હતું ને.
એ શું છે?
સિદ્ધાંતનું ઉદાહરણ?
હા, સિદ્ધાંત નથી પણ સિદ્ધાંતનું જીવંત પ્રદર્શન કહી શકાય. જાણે મેનિફેસ્ટોના દાવાઓનું પુરારું એમાં સ્વચાલિત લેખનથી લખાયેલા 32 ટૂંકા ગદ્યખંડો છે, કોઈ શીર્ષક વગર.
એટલે વાંચીને સમજાય કે તર્કથી મુક્ત વિચાર કેવો હોય.
બિલકુલ, શુદ્ધ અતિ વાસ્તવવાદનો નમૂનો. એમાં કોઈ વાર્તા નથી, કોઈ તાર્કિક ક્રમ નથી, બસ સ્વપ્ન જેવી અતાર્કિક, ક્યારેક હિંસક, ક્યારેક શૃંગારિક છબીઓનો પ્રવાહ.
જેમ કે
બે ટુકડામાં કપાયેલો માણસ, સ્પોન્જથી બનેલા દ્રશ્યો, પીગળી જતી ઘડિયાળો, આવી બધી છબીઓ. વાંચવું કદાચ શરૂઆતમાં અઘરું લાગે પણ એ અતિ વાસ્તવવાદી સૌંદર્યશાસ્ત્રનું મૂર્ત સ્વરૂપ છે,
જ્યાં અર્થ કરતા અનુભૂતિ અને આશ્ચર્ય વધુ મહત્વના છે.
બરાબર.
પણ બ્રેટોનનો ઉત્સાહ ખાલી કાવ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક ન રહ્યો ને. 1929-30ના બીજા મેનિફેસ્ટો સુધીમાં તો સૂર ઘણો બદલાઈ ગયો, વધુ આક્રમક બન્યો. આ કેમ થયું?
હા, આ પરિવર્તન મોટું છે. પહેલો મેનિફેસ્ટો જાણે એક પ્રેમભર્યું આમંત્રણ હતું, તો બીજો એક કડક આદેશ જેવો છે. એ સમયગાળામાં અતિવાસ્તવવાદી ચળવળ અંદરના મતભેદો અને બહારના દબાણોનો સામનો કરી રહી હતી.
ઓકે.
એટલે બ્રેટોન અહીં ચળવળના સભ્યો પાસે વધુ ઊંડી પ્રતિબદ્ધતા માંગે છે, અને મહત્વનું એ છે કે તેઓ અતિવાસ્તવવાદને સ્પષ્ટપણે રાજકીય ક્રાંતિ સાથે, ખાસ કરીને માર્ક્સવાદ સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
રિમ્બોર્ડના શબ્દો ટાંકીને કહે છે કે ખાલી મન નથી બદલવાનું.
હા, જીવન બદલવાનું આહ્વાન છે, એટલે કે સામાજિક અને નૈતિક સ્તરે પણ બળવો જરૂરી છે.
અને આ જ મેનિફેસ્ટોમાં પેલો સર્વોચ્ચ બિંદુ લે પોઈન્ટ સુપ્રેમ નો ખ્યાલ આવે છે. એ શું છે, જરા સમજાવશો?
હા, આ બહુ મહત્વનો અને થોડો અમૂર્ત ખ્યાલ છે. બ્રેટોન માને છે કે મનમાં એકી એવી સૈદ્ધાંતિક સ્થિતિ શક્ય છે જ્યાં બધા દેખીતા વિરોધાભાસો ઓગળી જાય.
જેવા કે
જીવન અને મૃત્યુ, વાસ્તવિક અને કાલ્પનિક, ભૂતકાળ અને ભવિષ્ય, તર્ક અને અતાર્કિક, આ બધા વચ્ચેનો સંઘર્ષ દૂર થાય અને એક ઉચ્ચતર એકીકૃત વાસ્તવિકતાનો અનુભવ થાય, એ જ અતિવાસ્તવવાદી પ્રવૃત્તિનો અંતિમ ધ્યેય છે.
પણ આ મેનિફેસ્ટો તેના કઠોર સૂર અને વિવાદાસ્પદ નિવેદનો માટે પણ જાણીતો છે, જેમ કે ભૂતપૂર્વ સાથીઓ પર પ્રહારો અને બહિષ્કાર.
હા, એની ટીકાનું મુખ્ય કારણ એ જ રહ્યું છે. બ્રેટોન અહીં ચળવળના કડક દ્વારપાળ બની જાય છે. જેઓ સિદ્ધાંતોથી ભટક્યા છે તેમને જાહેરમાં વખોડે છે. આ બહિષ્કાર ખૂબ ચર્ચાસ્પદ બન્યા.
અને પેલું અત્યંત આઘાતજનક નિવેદન પણ આમાં જ છે ને?
હા, પેલું કુખ્યાત નિવેદન કે સૌથી સરળ અતિવાસ્તવવાદી કૃત્ય એ છે કે હાથમાં પિસ્તોલ લઈને શેરીમાં દોડી જવું અને ભીડમાં આંધળુક્યા ગોળીબાર કરવો.
આ સાંભળીને ડર લાગે. શું તેઓ ખરેખર હિંસાની હિમાયત કરતા હતા?
આ સમજવું ખૂબ જરૂરી છે. જુઓ, શબ્દો ભલે આઘાતજનક હોય પણ એને શાબ્દિક હિંસાના આહવાન તરીકે લેવા કરતા
એક રૂપક તરીકે,
હા, સ્થાપિત સામાજિક વ્યવસ્થા, બુર્જવા સમાજ, એના નૈતિક બંધનો સામેના સંપૂર્ણ અરાજકતાવાદી બળવાનના અત્યંત ઉગ્ર રૂપક તરીકે સમજવું જોઈએ. તે સમાજના તમામ નિયંત્રણો તોડી નાખવાની તીવ્ર, લગભગ હિંસક ઈચ્છાનું પ્રતીક છે.
એટલે એ ચોંકાવવા માટે હતું, અનુકરણ માટે નહીં.
બરાબર, વિચારવા મજબૂર કરવા માટે.
અને પછી આવે છે 1942ની ત્રીજા મેનિફેસ્ટો માટે પ્રસ્તાવના અથવા નહીં. આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયું. એના પર યુદ્ધની અસર કેવી દેખાય છે?
ચોક્કસ દેખાય છે. બ્રેટોન ત્યારે નાઝી કબજા હેઠળના ફ્રાન્સથી ભાગીને ન્યૂયોર્કમાં હતા, દેશ નિકાલમાં. એટલે એનો સૂર પહેલાના મેનિફેસ્ટો કરતા વધુ ગંભીર, ચિંતનાત્મક છે. યુદ્ધની ભયાનકતા જોયા પછી તેઓ મૂળ સિદ્ધાંતો, ખાસ કરીને માનસિક સ્વયં સંચાલિતતાના મહત્વની પુષ્ટિ તો કરે છે પણ એને એક નવા સંદર્ભમાં મૂકે છે.
એ નવો સંદર્ભ શું છે?
તેઓ દલીલ કરે છે કે યુદ્ધે જૂના મૂલ્યો અને વાર્તાઓને તોડી નાખ્યા છે. હવે માનવતાને રસ્તો બતાવવા, ફરી એક કરવા માટે નવી સામૂહિક કલ્પનાઓ, કલેક્ટિવ મિથ્સની જરૂર છે.
એટલે કે નવા પ્રતીકો, આદર્શો, કથાઓ.
હા, જે સમાજને પ્રેરણા અને દિશા આપી શકે, અને તેઓ સૂચવે છે કે અતિવાસ્તવવાદ પોતાની અવચેતન અને કલ્પનાની શોધ દ્વારા આ નવી કલ્પનાઓ ઘડવામાં મદદ કરી શકે છે.
આમાં પેલા મહાન પારદર્શક જીવનની વાત પણ આવે છે ને?
હા, મહાન પારદર્શક જેવા રહસ્યમય ખ્યાલોની પણ વાત કરે છે, જે કદાચ માનવતાને પ્રભાવિત કરતી પૌરાણિક કે માનસિક શક્તિઓનો ઉલ્લેખ કરે છે. આ બતાવે છે કે અતિવાસ્તવવાદ હવે ખાલી વ્યક્તિગત મુક્તિ કે સામાજિક બળવા પૂરતો નથી રહ્યો,
પણ વૈશ્વિક સંકટના જવાબમાં માનવ આત્માના ઉદ્ધાર માટેના વધુ મોટા પ્રોજેક્ટ તરફ જઈ રહ્યો હતો.
બરાબર સમજ્યા.
ખૂબ સરસ. આ બધા લખાણો અને વિચારોનો મંથન પછી આપણે મુખ્ય સંદેશાઓ કયા તારવી શકીએ અને એને આપણા રોજિંદા જીવન, કદાચ ભારતીય સંદર્ભમાં કેવી રીતે જોઈ શકીએ? ચાલો પહેલો મુદ્દો લઈએ, અવચેતન મન અને સ્વપ્નની પ્રાધાન્યતા. આ આપણા માટે શું અર્થ ધરાવે છે?
સીધો અર્થ છે કે આપણા આંતરિક વિશ્વને મહત્ત્વ આપીએ. આપણા સપના ખાલી રાતના વિચારો નથી, એ આપણી દબાયેલી ઈચ્છાઓ, ભય, સર્જનાત્મકતાનો સ્ત્રોત હોઈ શકે છે.
એટલે એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
હા, કદાચ ડાયરીમાં નોંધીને કે પછી એના પર વિચારીને, એ આપણી જાતને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરે છે. ભારતમાં પણ સ્વપ્નનું અર્થઘટન કરવાની જૂની પરંપરાઓ છે જ.
બીજો મુદ્દો, તર્કવાદ અને વાસ્તવવાદનો અસ્વીકાર. શું આપણે હંમેશા લોજિકલ અને પ્રેક્ટિકલ જ બનવું જોઈએ? ગુજરાતના વ્યવહારુ જીવનમાં પણ કલ્પના માટે કોઈ સ્થાન છે?
બ્રેટોન તો કહેશે કે ચોક્કસ છે. હંમેશા તર્કના આધારે જ નિર્ણયો લેવા જરૂરી નથી. ક્યારેક આપણું મન કહે છે અથવા ગટ ફીલિંગ સાચો રસ્તો બતાવી દે છે. વેપારમાં, સંબંધોમાં, કલામાં કલ્પના અને અતાર્કિક લાગતી સૂઝ નવી દિશાઓ ખોલી શકે છે. આપણે કેટલી વાર આપણી અંતસ્પૂર્ણાને સાંભળીએ છીએ, ખરું ને?
સાચી વાત છે. ત્રીજું, માનસિક સ્વયં સંચાલિતતા, એટલે કે ફિલ્ટર વગર વિચારોને વહેવા દેવા. આનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ?
આ તો સર્જનાત્મકતાને ખોલવાની ચાવી બની શકે. કોઈપણ જાતના જજમેન્ટ વગર ફ્રી રાઇટિંગ કરવું, ડાયરી લખવી, મનમાં આવતા વિચારો કે ચિત્રોને નોંધતા રહેવો.
એનાથી શું ફાયદો થાય?
અંદર દબાયેલા વિચારો અને લાગણીઓ બહાર આવે, નવા આઈડિયા મળે અને માનસિક શાંતિ પણ મળે છે.
ચોથો મહત્વનો વિષય, અદ્ભુત ધ માર્વેલસની શોધ. રોજિંદા સામાન્ય લાગતા જીવનમાં આશ્ચર્ય અને સૌંદર્ય શોધવું, આ કેવી રીતે શક્ય બને?
આ તો નજર બદલવાની વાત છે. બે સાવ જુદી લાગતી વસ્તુઓ વચ્ચે અચાનક કોઈ કડી દેખાય, કોઈ સામાન્ય ઘટનામાં અસામાન્ય પેટર્ન દેખાય, રસ્તા પર ચાલતા કોઈ વિચિત્ર દ્રશ્ય નજરે પડે,
એવી નાની નાની ક્ષણોને પકડવી.
હા, એને નોંધવી અને માણવી, એ બતાવે છે કે વાસ્તવિકતા આપણે ધારીએ છીએ એટલી સીધી સાદી નથી. આપણી આસપાસ સતત અદ્ભુત બનતું રહે છે, ફક્ત આપણે જોવાની જરૂર છે.
અને પાંચમો મુદ્દો, કલા દ્વારા ક્રાંતિ. આ ખાલી ગેલેરી કે મ્યુઝિયમની વાત નથી, બરાબર ને?
ના ના, બિલકુલ નહીં. બ્રિટન માટે અતિવાસ્તવવાદ જીવન જીવવાની રીત હતી, એક આંતરિક અને બાહ્ય ક્રાંતિ.
એટલે રાજકીય ક્રાંતિની સાથે સાથે
વ્યક્તિગત વિચારસરણીમાં પરિવર્તન લાવવાની ક્રાંતિ પણ. ભારતના સંદર્ભમાં વિચારીએ તો સ્થાપિત સામાજિક નિયમો, જ્ઞાતિવાદ, લિંગભેદ જેવી માન્યતાઓ પર સવાલ ઉઠાવવા, પોતાની વિચારસરણીને રૂઢિચુસ્તતામાંથી મુક્ત કરવી, એ પણ એક પ્રકારની અતિવાસ્તવવાદી ક્રાંતિ જ કહેવાય.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે મનમાં ચોંટી જાય. ચાલો કેટલાક પર નજર કરીએ. સૌથી પહેલા તો પેલી વ્યાખ્યા જ, અતિવાસ્તવવાદ. સંજ્ઞા, શુદ્ધ સ્થિતિમાં માનસિક સ્વચાલિતતા.
હા, આ વ્યાખ્યા જ મૂળ વાત કહી દે છે. અતિવાસ્તવવાદ ખાલી સ્ટાઇલ નથી, એક પ્રોસેસ છે. તર્ક, નૈતિકતા, સૌંદર્યના બંધનમાંથી મુક્ત થઈને વિચારની શુદ્ધ અભિવ્યક્તિ પકડવાનો પ્રયાસ.
અને સૌંદર્ય વિશેનું પેલું પ્રખ્યાત વિધાન, અદ્ભુત હંમેશા સુંદર હોય છે, ફક્ત અદ્ભુત જ સુંદર હોય છે. આ તો આપણી સુંદરતાની વ્યાખ્યાને જ પડકારે છે.
ચોક્કસ. અહીં સુંદરતા સુમેળમાં કે વ્યવસ્થામાં નથી, પણ જે આંચકો આપે, આશ્ચર્ય પમાડે, આપણી ધારણાઓને તોડી પાડે, નવી દૃષ્ટિ આપે, એમાં છે.
અણધાર્યા સંયોજનોમાં, વિચિત્ર કલ્પનાઓમાં.
હા, એમાં જ સાચું સૌંદર્ય છે.
અને આ જ વિચારને વધુ જોરદાર રીતે રજૂ કરતું વાક્ય, સૌંદર્ય કાં તો આંચકાજનક હશે અથવા હશે જ નહીં.
આનો અર્થ એ કે સૌંદર્ય સ્થિર શાંત નથી, પણ ગતિશીલ છે, અસ્વસ્થ કરનારું છે, ઊંડો પ્રભાવ પાડે એવું છે, વીજળીના ચમકારા જેવું જે આપણને હચમચાવી દે.
અને અતિવાસ્તવવાદના અંતિમ લક્ષ્ય વિશેનું તેમનું સ્વપ્ન. મારું માનવું છે કે ભવિષ્યમાં સ્વપ્ન અને વાસ્તવિકતા એક અતિ વાસ્તવિકતા સર રિયાલિટીમાં ઉકેલાઈ જશે.
હા, આ એમનું સૌથી મોટું સ્વપ્ન છે. ચેતન અને અચેતન, સ્વપ્ન અને જાગૃતિ, અંદરનું અને બહારનું જગત, એની વચ્ચેની દિવાલો ઓગાળી નાખવી અને એક ઉચ્ચતર સંપૂર્ણ વાસ્તવિકતા સુધી પહોંચવું.
આ બધી વાતો સાંભળીને લાગે કે આ તો બહુ ઊંડી ફિલોસોફિકલ ચર્ચા છે, પણ શું આમાંથી કંઈક આપણા જેવા સામાન્ય માણસોના રોજિંદા જીવનમાં કામ લાગી શકે, જેમ કે સર્જનાત્મકતા અને સમસ્યાના નિરાકરણ માટે?
ચોક્કસપણે. આ આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી, જેમ કે સ્વચાલિત લેખન કરવું અથવા બે સાવ અસંબંધિત લાગતી વસ્તુઓ કે વિચારોને જોડીને નવો વિચાર પેદા કરવો.
હા, એ બધી ટેકનિક્સ.
આજે પણ નવા વિચારો લાવવા, કોઈ સમસ્યાનો અણધાર્યો ઉકેલ શોધવા કે પછી રાઇટર્સ બ્લોકમાંથી બહાર આવવા માટે બહુ ઉપયોગી છે. આ આપણા અંદરના સેન્સરને બાયપાસ કરે છે.
અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રમાં
આપણા સપના પર ધ્યાન આપવું, એની નોંધ રાખવી, એ આપણા અંદરના સંઘર્ષો, ઈચ્છાઓ, ભયને સમજવામાં મદદ કરે છે.
અને બીજું,
આપણી પોતાની માન્યતાઓ, આદતો પર સવાલ ઉઠાવવા. હું આ શા માટે કરું છું? શું આ ખરેખર હું માનું છું કે ખાલી સમાજના દબાણમાં? આત્મજાગૃતિ વધારવામાં મદદરૂપ છે.
અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવામાં? તમે પહેલા અદ્ભુત અને સંયોગોની વાત કરી હતી.
હા, જીવનમાં બનતા અર્થપૂર્ણ સંયોગો પ્રત્યે વધુ સજાગ રહેવું. જ્યારે બહારની કોઈ ઘટના અને મનમાં ચાલતો વિચાર અચાનક અર્થપૂર્ણ રીતે ભેગા મળે,
જાણે કોઈ છુપો સંદેશ હોય.
હા, બ્રેટોન માનતા કે આવી ક્ષણો આંતરિક અને બાહ્ય દુનિયા વચ્ચેની ભેદરેખા ઓગળી રહી હોવાનો સંકેત છે. રોજિંદા જીવનમાં આવી અદ્ભુત ક્ષણોને ઓળખવી અને માણવી એ જીવનને વધુ રસપ્રદ બનાવે છે.
આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં જે એક વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે આપણે તર્ક અને બુદ્ધિને એટલા માથે ચડાવી દીધા છે કે એના ભાર નીચે કલ્પના, અંતસ્ફૂર્ણા, અવચેતનની અપાર શક્તિ દબાઈ ગઈ છે. તર્ક જરૂરી છે, પણ એ એકમાત્ર સાધન નથી. એની મર્યાદાઓ ઓળખીને બીજા પાસાઓને પણ મહત્વ આપવું જરૂરી છે.
મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે કલા અને જીવન વચ્ચેની દિવાલ તોડી નાખવી. અતિવાસ્તવવાદ ખાલી કેનવાસ પર કે કાગળ પર કરવાની કસરત નથી,
પણ જીવન જીવવાની રીત છે.
હા, વધુ મુક્તપણે, વધુ પ્રામાણિકતાથી, વધુ આશ્ચર્ય અને અદ્ભુતતા માટે ખુલ્લા રહીને જીવવાની રીત. અને જે રીતે બ્રેટોને વ્યક્તિગત માનસિક મુક્તિ અને સામાજિક પરિવર્તનને જોડ્યા હતા,
એ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.
બિલકુલ. કદાચ મનને મુક્ત કરવું એ જ દુનિયાને બદલવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.
તો આજના મંથનનો સાર એ જ છે કે આપણી દેખીતી તાર્કિક વાસ્તવિકતા એ સંપૂર્ણ ચિત્ર નથી. સ્વપ્ન, કલ્પના, અવચેતન મન, આ બધા માનવ અનુભવના એટલા જ શક્તિશાળી અને સત્યપૂર્ણ ભાગો છે,
જેને આપણે અવગણવા ન જોઈએ, પણ સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. શું આપણે ખરેખર આપણા અવચેતન મનની શક્તિનો, આપણી કલ્પનાની ઉડાનનો પૂરો ઉપયોગ કરીએ છીએ,
કે પછી આપણે તેને તર્ક, વ્યવહારિકતા અને સમાજ શું કહેશે તેના ડર હેઠળ દબાવી દઈએ છીએ?
ફરે મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.